એવા મુક્તાન સ્વામી પણ એક સમય સંત હતા. એમ દેવાન બીજાથી આ ઘણા સંતો થઈ ગયા છે. ગુણાતાન સ્વામી તો મહારાજના ધામ જ કહેવાય. એટલે એ બધા સંતો એવા ભૂખે પડતા હતા, પણ એ રીતની સમર્થ સંતો હતા. એક વ્યાપકાન સ્વામી હિન્દુસ્તાનમાંથી આવ્યા હતા. એમને તો ખાલી ભગવાન સ્વામિનારાયણનું નામ સાંભળ્યું કે એક જીવન મુક્તા પ્રગટ થયા છે એટલે સ્વામિનારાયણ ભગવાન. એટલે એ વાત સાંભળીને જ પોતે પોતાનું ઘર ત્યાગ કરીને દીક્ષા લીધી અને વચન સિદ્ધ પુરુષ હતા. એક બોટાદની અંદર ઘોડી દરબારની મળી ગઈ. દરબાર લોકોને ઘોડીના ઉપર બહુ પ્રેમ હોય, કારણ કે એમને ઘોડા ઉપર જ કામ કરવાનું. તેગડે તો કંઈ જવું હોય, ધાણા પાડવા હોય, લૂંટ કરવી હોય, કંઈ જવું હોય તો એવી સારસ ઘોડીઓ રાખતા. અને એ દરબારોને પ્રેમ એટલે ખવડાવવા પીવડાવવા બધું સારું રીતે રાખે. અને દરબાર સત્સંગી હતા, સ્વામિનારાયણ ભગવાનના ભક્ત. એટલે કે ભગવાન શ્રીજી મહારાજે કાઠિયાવાડમાં એક કાઠી દરબારોનું પહેલું ધંધો, લોકોને ત્રાસ દુઃખ છે, વ્યસનો અફીન ગાંજા એવું બધું કર્યા જ કરે અને એ લોકોને ત્રાસ આપે. ભગવાન સ્વામિનારાયણે જાણ્યું કે આ બધી પ્રજા આવી છે એના લોકોને, એટલે એમની સાથે બેઠા ઉઠ્યા, ડાયરામાં વાતો કરી અને એ જ પ્રીત કરાવ્યું. એટલે પહેલી એ જ થયું એટલે પછી મહારાજ કહ્યું કે આ બધું તમે માનસ, તમે મહેનત કરો, પુરુષાર્થ કરો, લોકોને ત્રાસ ઉપર આપો છો અને આ રીતે દુઃખ આપો છો, એથી તમારું કલ્યાણ નહીં થાય, માટે તમે બધું મૂકી દો અને તમે મહેનત કરો અને અમે તમને આશીર્વાદ આપીએ છીએ. બધા એ મૂકી દીધું અને પછી ભાલા તરવાર મૂકીને માળા ભગવાને આપી ફેરવા માટે. એટલે એ રીતના ભક્તો થયેલા. અને એ દરબારોના ઘરમાં દાદા ખાચર કહો, દીવા ખાચર કહો, સારંગપુરના આ અમીર ખાચર, બધા દરબારો, લોયા નાગરકા, આ બધું પંચાળે બધો કાઠી દરબારો હોય. અને ત્યાં બધા સત્સંગ થયા. એમાં બોટાના દરબારની ઘોડી મરી ગઈ, બહુ દુઃખી થયા. કારણ એને એક છોકરો મરી જાય, એકનો એકને જેટલું દુઃખ થાય એટલું એ લોકોને દુઃખ થાય. એટલે બહુ રોકકળ થઈ ગયું દરબારની અંદર, બધા ઉદાસ થઈ ગયા. એ પણ વ્યાપકાન સ્વામી તે વખત પહોંચી ગયા ત્યાં. પછી બધું કહ્યું કે ભાઈ આમ આ દરબારમાં શોખ છે એ બધું શું છે, ત્યાં ઘોડી મરી ગઈ. એટલે સ્વામી કે એવું કંઈ હોય ચાલો આપણે જઈએ. ગયા ત્યાં આગળ, ઘોડી ચોકમાં પડી હતી, કારણ દરબારનો ચોક હતો, ચોકમાં ઘોડી તો મરેલી પડી. જોયું કે આ ઘોડી આવી મરી ગઈ છે ને દરબાર દુઃખી ગયા. વ્યાપકાન સ્વામી કહ્યું કે નહીં, એ તો ઘોડી જીવતી છે. પછી એને અંજલિ છાંચી ભગવાનનું નામ લઈને, ઘોડી બેઠી થઈ ગઈ અને દરબાર ખુશ થઈ ગયા. બહુ જ એને રાજી થઈ ગયા, પગે લાગ્યા બીજું ત્રીજું. એટલે એ પ્રમાણે વચન સિદ્ધ પુરુષ હતા કે મરેલી વસ્તુને પણ જીવતી કરી શકે એવી શક્તિ ભગવાન સ્વામિનારાયણના સંતોમાંથી, વચન સિદ્ધ પુરુષો જે બોલે થઈ જાય. પણ ભગવાન સ્વામિનારાયણનો આદેશ હતો કે આવા બધા પરચાઓ બતાવવાની જરૂર નથી. આજે લોકો પરચા બતાવે છે, આકાશમાં ઉડતા હોય, પાણીમાં એ કરતા હોય, કેટલું ઘણી જાતના પરચાઓ અને કરતા હોય છે અને એ રીતે માણસને આક્રશાય છે. ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે આવા પરચાથી આપણે કોઈ સત્સંગ થશે નહીં અને કરાવવી નથી. એને જીવની અંદર ભગવાનનો મહિમા સમજાય, એના દેશમાં ભક્તિ થાય, ધર્મમાં આસ્થા થાય, એવું એક સાચું જ્ઞાન આપો કે જેને મોહ છે ટળી જાય. એટલે એ રીતે વ્યાપકાન સ્વામી ગઢડે ગયા. એટલે મહારાજે કહ્યું શું આવો ભગવાન, કહ્યું બોલાયા મહારાજે કે મારે હું તો ભગવાન નથી, હું તો તમારો દાસ છું, તમે ભગવાન છો. તો કે ના, હું તો ઘોડું મેં કુદર બેઠી કરી નથી, તમે તો ઘોડી બેઠી કરી, મરેલી ઘોડી બેઠી કરી, એવો ચમત્કાર હતો. એટલે મારા કરતાં તો મોટા, મારા એ તો આપના પ્રતાપેન દાસ. એટલે કહેવાનું છું કે આવા સમર્થ હતા, પણ ભગવાન સ્વામિનાને દાસપણે રહીને સેવા કરી એવા એ સમર્થ સંતો હતા. તો કહેવાનું શું છે કે પરચાથી આ કેટલાક માણસો એવા ચમત્કારો બતાવે છે, પણ ભગવાન શ્રીજી મહારાજે પરચામાં કહ્યું પરચો આપણે કોઈ દિવસ એવો કરવો નહીં, ભગવાનની આશરો કરાવો અને એની ભક્તિ કરીને જીવનું કલ્યાણ થાય એમ કરું. અને એ વાત છે, એક રામકૃષ્ણ પરમહંસનો દાખલો છે કહી દઉં તમને, કે રામકૃષ્ણ પરમહંસ તો સમજો વિવેકાનંદના ગુરુ, એ નર્મદા કિનારે પોતાની ઝૂંપડીની અંદર ધ્યાન કરીને બેઠા હતા. એક જણા એ માણસે પાણીમાં ચાલવાની સિદ્ધિ મેળવેલી, પાણી ઉપર આમ ચાલ્યો જાય માણસે આમ એ રીતે, એવી રીતની એને સિદ્ધિ મેળવી. અને એ ત્યાં આગળ થયું કે રામકૃષ્ણ પરમ સમર્થ સંત છે તો હું એને જરા મારી સિદ્ધિની બતાવું એમ કરીને કિનારા ઉપર આવ્યો અને લતો ધ્યાનમાં બેઠા છે અને ત્યાંથી ચાલી ગયો પાણીમાં સામે કિનારે ગયો, સામે કિનારેથી પાછો આવ્યો. એને જોયું કે આ હજુ મારી આને વાત જોઈ નથી, ફરી ગયા બે વખતે, પછી ત્રીજી વખત ગયા, પછી જાણ્યું કે આ તો ધ્યાનમાં છે. એટલે પછી જૈન પગે લાગ્યા અને ધ્યાન લાગ્યા પછી પેલા ધ્યાનમાંથી જાય ગયા. તો કે કેમ શું, તો શું છે આપને, શું કામ શું છે? રામકૃષ્ણે પૂછ્યું કે હું અહીંયા પાણી ઉપર ગયો ને આવ્યો, તમે જોયું નહીં? પેલા કે શું છે એમાં નવાઈ શું વાત થઈ કંઈ? કે હું પાણી ઉપર ચાલું છું અને આ તો એક પાણીમાં 3 વખત ગયો ને આવ્યો, તો કે બરાબર છે, ત્યાં સારું કર્યું, પણ આ કેટલા વર્ષ ત્યાં મહેનત કર્યા પછી સિદ્ધિ મેળવી? તો કે 40 વર્ષ સુધી મેં આની સાથ પાછળ મહેનત કરી, 40 વર્ષ સુધી, અને આવી સિદ્ધિ પાણીમાં ચાલવાને મેળવી છે. રામકૃષ્ણ પરમહંસ કહે છે કે તેણે 2 પૈસાનું કામ કર્યું. કેટલું? 2 પૈસાનું તારી આ મહેનત 40 વર્ષની થઈ, એની કોઈ કિંમત નથી. એ તો એક તને માન આવી ગયું કે મેં સિદ્ધિ મેળવી છે, હું લોકોને બતાવું અને એ રીતે મારી મહત્તા વધારું. આ મહત્તા કે માન માટે નથી, ભગવાનને રાજી કરવાની વાતો હોય. તને એમાં માન આવ્યું કે મને બતાવો માટે તું આ કરે છે, એટલે તારી એની કિંમત 2 પૈસા. એટલો બહુ ઝાંખો પડી ગયો કે હું આટલી બધી સિદ્ધિ કરી, મારી કિંમત આટલી જ કરી? રામકૃષ્ણ બોલું એટલી જ છે બસ, કારણ કે આટલો તો નાવડામાં બેસે તો પેલી કોઈ જેને 1 પૈસામાં 1 પૈસામાં આવે. તું નાવમાં બેસીને ગયો હોત તો ત્યાં જઈને પાછો આવે, હજારો માણસો જાય ના હોય, એમાં મોટી મહત્તા શું કરી? એટલે કહેવાનું, જે મહાન પુરુષો છે એ પરચામાં માનતા નથી. પરચા થાય છે, ભગવાનને પ્રતાપે થાય, ઘણાય થાય છે, બધી વસ્તુ છે, બરાબર છે, પણ મહત્તા એ છે કે ભગવાનને વિશેની જે નિષ્ઠા સમજણ થાય અને એ પરોપકારી જીવન થઈને લોકોના માટે જીવન જીવે, એની મહત્તા છે. તો એ પ્રમાણે ભગવાન શ્રીજી મહારાજે પણ બધા સંતોના આદેશ આપેલો અને એ કરતા. એમાં આ એક બ્રહ્માન સ્વામીએ કહ્યું, એ પણ બહુ મોટા સંત હતા અને એમને ઘણાને સત્સંગ કરાવ્યો છે, મંદિરો પણ કર્યા છે. એમને એમનો આ કીર્તન બોલાય છે કે સંત પરમ હિતકારી જગતમાં, અહીં સંત પરમ હિતકારી, કે આ દુનિયામાં સંતો એવા જે બાવા ખાવા ના મળ્યો બાવા થયા એની વાત નથી, કારણ કે એ તો પછી બધા એમાં તો પોતાના પેટને ઉદરને માટેના જ હોય, તો ખાવાનું ક્યાં મળે છે, સગવડ ક્યાં મળે છે, એ રીતે કરતા હોઈએ. પણ આ તો જ કલ્યાણ માટે સુખ દુઃખ વેઠીને પોતે સહન કરે, બીજાને માટે સારું કરે, એવી રીતના જે સંતો છે કે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ દ્રઢતાવાળા, તો એ રીતના એ સંતો, એ બ્રહ્માંડ સ્વામી કહ્યું કે આવા જે સંતો છે પરમ હિતકારી, કે આપણું હિત જો ખરેખર કરનાર હોય, આપણું સ્વજનો છે, આપણા કુટુંબ છે, આપણું હિત કરે છે અને આપણને બધી રીતે વ્યવસ્થાએ કરે છે, ખવડાવે પીવડાવે, મોટા કરે, રમાડે જમાડે, પછી આપણે પણ બધી રીતે વ્યવસ્થા કરીએ છીએ, એટલે એ રીતનું હિત તો છે પણ એ દેહનું માટેનું. પણ આત્માનું જે હિત છે, આત્માને જે બંધન છે, અનાદિકાળથી જે બંધન થયું છે, જેમ આપણે અત્યાર સુધી દુઃખી છીએ અને આપણામાં જે રહેલા દોષો છે આપણને મુશ્કેલી કરે છે, એ બધી જે ઉપાધિઓ છે એ જે કાઢવું, એ અજ્ઞાન કાઢવું અને અંદર રહેલા જે દોષો કાઢવા, એ વાત સંત મળે તો થાય. તારે એ સંત આપણું હિત શું કરે છે કે આપણા આત્માનું બંધન છૂટે એને માટે હિત કરે છે, આપણને એ કરે છે. જોગી મહારાજ અમારા સંતો બધા છે એમને બહુ ઉપવાસ કરાવતા, આ બનેલા ગણેલા સંતો, એ જ્યારે પોતે સાથે ફરતા નિશાળના પેલા વેકેશનમાં, તો એને ઉપવાસ કરાવે, બે ત્રણ દાડે ઉપવાસ કરાવે. પેલો અમે અમદાવાદ ધર્મજમાં બેઠા હતા પારાયણથી, અને એક મોટા હરિભક્ત પણ અમારા ત્યાંના હતા, એ બહુ જ્ઞાની બધા હતા. એટલે એક નાના સંતને પૂછ્યું કે આ જોગી મહારાજ તમારા શત્રુ ના કહેવાય, કે તમને આ નાની ઉંમર છે, ઉનાળાનો તાપ છે અને એમાં તમને ઉપવાસ કરાવે છે, નીચડા ઉપવાસ, પાણી પણ નહીં પીવાનું, આ એટલે તમારા આ તો શત્રુ ના કહેવાય? સંતે બહુ સરસ જવાબ આવ્યો કે અમારા દેહના શત્રુ છે પણ આત્માના સગા છે. અમારા આત્માનું શ્રેય જુએ છે કે અમારી કોઈ વાસના મોય સ્વભાવ ના રહે, એટલે મને ત્યાગ તપ વ્રત આવા બધા નિયમો આપીને અમને શુદ્ધિકરણ કરે છે અને શુદ્ધિકરણ કરીને ભગવાનમાં ભક્તિ કરે છે. એટલે આ રીતે કહેવાનું શું છે કે સંતનું કાર્ય છે પરોપકારનું, આ રીતે કે દરેક જીવ કેમ સુખી થાય અને કેમ ભગવાનને પામે એ રીતનું છે. એટલે કહ્યું કે સંત પરમ હિતકારી, સંત એ છે. અને આપ જુઓ છો એમ કે તરુવર સરોવર સંત જન ચોથા વર્ષે મેં પરમારથ કે કારણે ચારે દરિયા દે. આપ જુઓ, સરોવર છે એ છે પણ પોતાની અંદર પાણીનો સંગ્રહ કરે છે, એને પોતાને કંઈ કામ નથી, એને ઉપયોગ પણ નથી, પણ સંગ્રહ કરે છે લોકો માટે. એમાં મનુષ્યો આવે, નાય ધુવે, પંખીઓ છે, પશુઓ છે, પાણી પીવે, બીજું ત્રીજું પાણી લઈને એનાથી ખેતીવાડી પણ કરે, અને એ પ્રમાણે એ પણ બીજાને માટેનું જ એનું કામ છે, પરોપકાર માટેનું. નદી છે, એનું વહેણ છે, તમે જુઓ તો જ્યાંથી નીકળે છે એ પણ પરોપકાર માટે. એના બંને કિનારા ઉપર માણસો વસે છે, નદી કિનારે વસવાટ થાય એનું કારણ શું? પાણીની સુખ એટલે. તો એ બંને જ માણસો તે છે, અન્ય માણસો પશુ પંખીઓ એમાંથી લાભ લે છે, ખેતીવાડી પાણીમાં બધું ઉપયોગ થાય છે. તો એ સરોવર છે, નદીઓ છે, એનો બધું પરોપકાર માટે. વરસાદ વરસે છે એ પણ પરોપકાર માટે. વરસાદ વરસે છે એને કંઈ જરૂર નથી, એને કંઈ આપણે બદલો આપતાય નથી, પણ એ કહે છે મારે બધાને પાણી આપવું છે, એ લોકોને ખેતી થાય, વાડી થાય, કારખાના ચાલે, બધું ચાલે, એ માટે પણ એ વરસે છે. વૃક્ષો છે એ પણ પરોપકાર માટે. વૃક્ષો છે એને આપણે ફળ ફળ ઉજાવ હોય તો આપણને ફળ આપે છે, એના લાકડા પાંદડા બધું જ કામ આવે એને પરોપ. એને તો તમે ઢેકલો મારીને એનું ફળ પાડો તો એ કુરાજી ના થાય, તમને ફળ આપે જ. એ બધાનું જ કામ પરોપકારનું છે. એમ સંતનું કામ પરોપકાર છે. એને તમે ગમે તે કહો, ગમે તે બોલો, માન કરો, અપમાન કરો, સારું કહો, નરસું કહો, સગવડ કરો, ના કરો, તોય કહે નહીં, ભગવાન સર્વનું સારું કરે, બધું એનું સારું થાય એવી વિશાળ ભાવના એમની અંદર છે. કારણ કે કોઈને દુઃખ દેવા નથી આવ્યા, પણ સુખ કરવા આવ્યા છે. એટલે એ સાચે સંત મિલે કમી કાહુ રહી, સાચી શીખવે રામ કી રીત કુજી. ભગવાન ભજવાની જે રીત છે, આત્માના કલ્યાણની જે રીત છે, એવા સંતો આપણે કહે, અને એ આપણને એવા હેતથી પ્રીતથી જે કરે, કે જેથી કરીને આપણને એ વાતનો વિશ્વાસ આવે અને એ કાર્ય થઈ જાય છે. તો એ રીતે અહીંયા મહારાજે આવા 500 સંતો ગામો ગામ મોકલીને આ પ્રમાણે લોકોની અંદર ધર્મ ભાવના જાગૃત કરીને કાર્ય કરેલું છે, એવા બ્રહ્માંડ સ્વયંનું આ કીર્તન છે. તો કહેવાનું શું છે કે સંતોનું કાર્ય હંમેશા એ જ રહ્યું છે કે દેશ વિદેશ ફરવું અને મનુષ્યને જીવના કલ્યાણ માટેનું કાર્ય કરવાનું છે. દેશ જાય કે પરદેશ હોય, પણ એમનું કાર્ય તો એક જ છે, ભગવાન ભજવાને ભજાવવા. તો એવો પરોપકારી કાર્ય એ સંતોને માટેનું છે. એટલે શ્રીજી મહારાજ આ વખતે મંદિરો સંતો બધું કાર્ય કરીને આનંદજીવનું કલ્યાણ કર્યું છે. એ પ્રમાણે દરેક મનુષ્યનું કાર્ય એ જ રહ્યું છે કે આપણે જે ભગવાને આપ્યું છે એ બીજા માટે જ. આપણું શરીર છે, આપણા હાથ છે, પગ છે, એ પણ બીજા માટે છે. આપણી બુદ્ધિ છે એ પણ બીજાના માટે વાપરું છું. બુદ્ધિ જો સારી હોય તો દરેકને માટે તમે સારી સલાહ આપો, પણ જો બુદ્ધિ છે એનાથી લડાવવાનું ઝઘડાવાનું જો કરીએ તો એ બુદ્ધિ કામમાં ના આવી, એ નિરર્થક કહીએ, એમાં ક્લેશ ને કંકાશ થયો. પણ એક બુદ્ધિ એવી છે કે જે ક્લેશ કંકાશ હોય, મોટા યુદ્ધો હોય, એને પણ અટકાવી શકે, એને પણ સમજાવી શકે, કેટલા બધા લોકોનો ફાયદો થયો. તો બુદ્ધિ એ છે, સારા પૈસા કમાય, સારી રીતનું બધું એ વ્યવસ્થિત થાય, એ નાનું ભેગું થયેલું બીજા માટે આપે, અને બીજાને પણ આ રીતનું કાર્યની અંદર મદદરૂપ થઈ જાય, કે પોતાને મળ્યું છે એ પણ બીજાના માટે છે એમ સમજીને એ પોતે પોતાના ઉપયોગમાં જે હોય એ પણ બાકીનું બધું. આજે જે આપણે અહીંયા અત્યારે વાત થઈ, બહુ સુંદર વાત થઈ બધી, કે આ બધા ભાઈઓએ અહીંયા ભેગા થઈને આ કાર્ય જે કર્યું છે, કે ભૂકંપ આવ્યો, હવે બધા દુઃખી થઈ ગયા છે, હવે એ બધા માણસો હાથે પગે થઈ ગયા છે, મુશ્કેલી છે, આપણે એકબીજાને કોઈ સંબંધ પણ નથી, છતાં પણ આપણી અંદર એક ધર્મના સંસ્કાર છે, આપણી અંદર એક દયાનો ભાવ છે, આપણામાં એક કરુણા છે, કે ભાઈ જ્યારે આવું કહીને પણ દુઃખ આવે, એ પછી આપણો સગો હોય કે ના હોય, એ આપણો મિત્ર કે કંઈ દુશ્મન હોય એ કંઈ જોતા નથી, પણ એને મદદ કરવી જોઈએ. એવી રીતે પશુઓને પણ દુઃખ હોય તો મદદ કરીએ છીએ. એ દરેક જીવોને માટે, જીવ પ્રાણી માત્ર ઉપરની દયા એ દરેક મનુષ્ય કરવી જોઈએ તો એ માનસ છે, પણ જો જીવ પ્રાણી માત્ર ઉપર દયા ન હોય તો એ માનસ જ નથી. માનસના અંદર ધર્મના ગુણો, સત્ય, દયા, અહિંસા, બ્રહ્મચર્ય આ ગુણ હોવા જોઈએ તો એ માનસ છે. જ્યારે જ્યારે આવું સંકળાય એનું કારણ શું છે, કે આપણામાં એ સંસ્કાર છે, ભારતીય સંસ્કાર, કે બીજાના દયા કરવી, બીજાને મદદ કરવી, બીજાને આપણે સારી રીતે એના કાર્યમાં મદદરૂપ થઈ અને એને સરળતા કરવી. તો અહીંયા આગળ આજે જે વાત થઈ છે તે ખૂબ સર્વને ધન્યવાદ છે કે આવી રીતે આવા સમયે ત્યાં અહીં બેઠા છો, કેટલું દૂર બેઠા છો, છતાં પણ આપને એવા આપણા દેશ માટે, આપણા ભાઈઓ માટે, કારણ કે બધા તો અંદર આપણે ભગવાનના પુત્રો છે એટલે ભાઈઓ જ છે, મારે કે આપણે વયમ અમૃત છે પુત્ર, આપણે ભગવાનના પુત્રો છે બધા, પછી નાત જાત ભેદ એ તો જુદા છે, પણ એમાં બધા છે એવી એક ભાવના જે આપણી અંદર છે, એ એક ભગવાનનો ગુણ છે, અને એ ગુણ આજે અહીંયા જોવાથી અમને પણ ખૂબ આનંદ થયો.